તારીખ 21/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
21/11/1992 ઈડર બપોરના 3:30 કલાકે અનુભવ પ્રકાશ
લોકાલોક જાણવાની શક્તિ જ્ઞાનની છે, સફર પ્રકાશક પણને લીધે મહાન શક્તિ છે આત્માની, બાહ્ય દ્રષ્ટિએ પણ સમજી શકાય એટલા માટે એ વાત કરી છે કે આખા લોકને પોતાના સ્વરૂપમાં રહીને જ્ઞાન જાણી શકે. જો કે જ્ઞાનને લોકાલોકને જાણવાનું કાંઈ જ પ્રયોજન નથી, એ જાણવાથી સુખે નથી અને દુઃખે નથી. પણ શક્તિ સમજાવવા માટે શક્તિનું પરિણમન બતાવે છે, જે કાંઈ સુખનું કારણ છે એ તો સ્વરૂપ જ્ઞાન છે, અને તે સ્વરૂપ જ્ઞાન સ્વસંવેદનપૂર્વક પરિણમે છે. તેમાં જેટલું સ્વસંવેદન થયું, જ્ઞાનમાં જેટલું સ્વસંવેદન થયું તેમાં એટલે જ્ઞાનમાં જેટલું સ્વસંવેદન થયું તેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતાનો અંશ થયું. જેટલું સ્વસંવેદન છે એટલી જ્ઞાનની શુદ્ધિ છે. સ્વરૂપને સ્પર્શીને સ્વસંવેદન થતું હોવાથી, નિજ પરમાત્મ પદના અનુભવથી સ્વસંવેદન વર્તતું હોવાને લીધે તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. સ્વસંવેદન રૂપ જ્ઞાન છે તે શુદ્ધ જ્ઞાન છે, એમ કેવું છે.
અને
સ્વસંવેદન રૂપ જ્ઞાન છે તે શુદ્ધ જ્ઞાન છે, અને જેટલું સ્વસંવેદન વિશેષ છે એટલી જ્ઞાનની શુદ્ધિ વિશેષ છે. કાલે થોડી વાત થઈ હતી, વધારે સ્પષ્ટ કરીએ કે ચતુર્થ ગુણ સ્થાને સ્વસંવેદન નિર્વિકલ્પ દશા હોય, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને, અને સાતમા ગુણ સ્થાને મુનિરાજને નિર્વિકલ્પ સ્વસંવેદનની દશા હોય, તો એમાં સ્વસંવેદન તો વધેલું છે. એક જાતિનું સ્વસંવેદન હોવા છતાં સ્વસંવેદનની તારતમ્યતા તો વિશેષ છે જ, પણ સ્વસંવેદન દ્વારા જે સ્વરૂપ ગ્રહણ થાય છે એ સ્વરૂપ ગ્રહણ શક્તિ પણ ત્યાં વધી છે. એટલે આત્મામાં જે જ્ઞાન શક્તિ છે એ શક્તિ વધી ગઈ છે, પરિણમનમાં વધારે વિકાસ પામી છે, અને એ પૂર્ણ થવાની દિશામાં એ શક્તિ વધતી ચાલી છે. જ્ઞાનને પૂર્ણ થવાની દિશામાં એ શક્તિ વધી રહી છે. એટલે શું થાય છે કે ચોથા ગુણ સ્થાને જે સ્વસંવેદન સ્વરૂપને ગ્રહણ કરે છે તેના કરતા સાતમા ગુણ સ્થાને સ્વરૂપ ગ્રહણ કરવામાં ફરક છે. વધારે સ્વરૂપને વેદીને અને વેદન છે એ પ્રકાશ સ્વરૂપ છે, એ ચૈતન્યનો પ્રકાશ છે, અને એમાં વિશદતા એટલે નિર્મળતા અને સ્પષ્ટતા છે. એટલે ત્યાં સ્વરૂપ ગ્રહણ કરવામાં વિશદતા ગણે છે. સાતમા ગુણ સ્થાન એટલું જ્ઞાન નિર્મળ થઈને શુદ્ધ થયું ને, જ્ઞાનની શુદ્ધિ અહીંયા કહી કે એટલું જ્ઞાન વિશુદ્ધ થયું એટલે જ્ઞાન એટલું નિર્મળ થયું અને વિશેષ નિર્મળતા પૂર્વક સ્વરૂપને ગ્રહણ કરે છે. સ્વરૂપ તો પરિપૂર્ણ નિર્મળ છે, પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ પવિત્રતાનો એક પદ છે, પિંડ છે, એને ગ્રહણ કરવા માટે નિર્મળતા જોઈએ. કોઈ પણ પ્રકારનો કોઈ પણ કોટીનો રાગ સ્વરૂપને પહોંચવા સમર્થ નથી. કોઈ પણ ઉચ્ચમાં ઉચ્ચ કોટીનો રાગ હોય કે જે આત્માના લક્ષ જ્ઞાનને લક્ષમાં લઈને પણ બાજુમાં થતો હોય, જ્ઞાનની સાથે સાથે જ્ઞાન આત્માના લક્ષે પ્રવર્તતું હોય અને આત્માના ચિંતવન રૂપ રાગ થતો હોય, એવો ઉચ્ચ કોટીનો રાગ પણ સ્વરૂપને સ્પર્શવા, સ્વરૂપની સમીપ જવા સમર્થ નથી, સ્વરૂપને અવલંબવા સમર્થ નથી, સ્વરૂપને વિષય કરવા સમર્થ નથી. એક આત્માના આત્મારૂપ જે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ છે, એ નિર્મળ પરિણામ દ્વારા જ આત્મા વિષય થાય છે. અને એમાં ગુણ સ્થાન અનુસારના તબક્કા છે. ચોથા ગુણ સ્થાને જે જ્ઞાન આત્માને અવલંબે અને સાતમા ગુણ સ્થાને જે જ્ઞાન અવલંબે એમાં જ્ઞાનની નિર્મળતામાં ફેર છે, અવલંબન લેવાની શક્તિમાં ફેર છે, અનુભવ કરવાની શક્તિમાં ફેર છે, સ્વરૂપને વેદવાની શક્તિમાં ફેર છે, એટલી જ્ઞાન શક્તિ ત્યાં વધેલી છે. શાસ્ત્ર જ્ઞાન ભલે નવ તત્વ યાદ ન રહે એટલું અલ્પ રહ્યું હોય તો પણ સ્વરૂપને જાણવાની, સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ ત્યાં વધી જાય છે. એટલે અહીંયા એ વાત લીધી છે. એટલે ત્યાં સંકોચ વિકાસના દ્રષ્ટિકોણથી વાત લીધી છે કે સંકોચ પણ એટલો ન થાય કે જળ થાય, વિકાસ એટલો ન થાય કે કેવળ જ્ઞાનની બહાર જાય. તેમાં જેટલું સ્વસંવેદન થયું વિધું એટલી સ્વજ્ઞાનની વિશુદ્ધતાનો અંશ થયું એમ કરીને ત્યાં સ્વરૂપ ગ્રહણ કરવાની શુદ્ધિ વધી. તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો, એ જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. ગઈકાલે ગુરુદેવ શ્રીનું વચનામૃત આપણે એમાં સમજી લીધું કે સર્વજ્ઞ શક્તિને અવલંબીને, સર્વજ્ઞ શક્તિને સ્પર્શીને એ અનુભવ વર્તે છે. 681 નંબરનું વચનામૃત કાલે આપણે લીધું હતું. જ્ઞાન જ્ઞાનને લીધે તેટલો જ્ઞાનનો વિકાસ થયો તે અંશ સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે, પૂરેપૂરી સર્વજ્ઞપણું પ્રગટ કરશે. જ્ઞાન જ્ઞાનને વેદે છે એ પ્રકારની જે જ્ઞાનની પરિણમનની પ્રક્રિયા છે એ સર્વજ્ઞપણું પ્રગટ કરશે. તેને ચોથો ગુણ સ્થાન પ્રગટ થયું એને 13મું ગુણ સ્થાન આવ્યા વિના નહીં રહે. કેમ કે એ સ્વસંવેદન સર્વજ્ઞ શક્તિના આધારે થયું છે. એ સ્વસંવેદન સર્વજ્ઞ શક્તિના આધારે થયું છે. આધાર એટલે સર્વજ્ઞ શક્તિ માં થયું એમ એમને કહ્યું. એ માં છે એ સાતમી વિભક્તિ છે. મારા માં કામ થયું છે તો મારા આધારે મારામાં કામ થયું એમ કેવું છે. આધાર બતાવો છે, અધિકરણ શક્તિ છે. સર્વજ્ઞ શક્તિનું પરિણમન છે અને સર્વજ્ઞ શક્તિના અવલંબને સર્વજ્ઞ શક્તિનું પરિણમન છે. પુણ્યપાપના અવલંબને નથી, નિમિત્તના અવલંબને નથી. સ્વરૂપ નથી લેવાનું પૂર્ણતાની જગ્યાએ, પણ પૂર્ણ દશા લેવાની છે. ત્યાં મારું ધ્યેય શું તો પરિપૂર્ણ શુદ્ધ થવું. તે એક પણ રાગનો કષાયનો કોણ છે એ આત્માને કલંકરૂપ છે, અને મારા માથે કોઈ કલંક મારે જોઈએ નહીં. નિષ્કલંક દશા મારી જોઈએ. એવી જે પૂર્ણતાના ધ્યેય, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે, એ ખરેખર વાસ્તવિક શરૂઆત થાય છે. ગુરુદેવ શ્રીએ એક સૂત્ર જેવો સિદ્ધાંત આપ્યો છે બહુ શરૂ શરૂમાં, અને સ્વાધ્યાય મંદિરના આપણા દક્ષિણ બાજુની દિવાલે બહુ મોટા અક્ષરે 12-15 ઇંચનો મોટો એક અક્ષર છે, એટલા અક્ષરે લખેલું છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. આપણે અહીંથી ચાલીને 20 માઇલ જવું હોય અને રસ્તામાં રાત પડે તો જોખમ હોય તો ઉતાવળે ચાલવું પડે કે નહીં, તો પછી કોઈ ચેંચાવા કરતા, ઠાગા થયા કરતા કોઈ ચાલે? એ પગને ઓર્ડર ન કરવો પડે, જલ્દી ઉપાડો. અને ત્યાં જો ટાઈમસર ન પહોંચાય તો આગળનો બધો પ્રોગ્રામ, બધી વાત ચોપટ થઈ જાય એવું હોય. પહોંચે છૂટકો હોય તો શું થાય, કેવી ઝપટ કરે કોઈ ઊભો રાખે તો અત્યારે નહીં, અત્યારે નહીં, હવે મારે મારે ઉતાવળ સમજાવું છું. રોકવા માંગે તો રોકાય નહીં, કેમ કે આગળનું બધું બગડી જાય એવું છે. એમ જેને પૂર્ણ થવું છે એને ઉતાવળ આવી જાય છે. એને પૂજ્યબેન શ્રી લગ્ની કહેતા હતા કે એને આત્મકલ્યાણની લગ્ની લાગે છે. એ લગ્ની તીવ્ર થાય ત્યારે એ બીજો શબ્દ વાપરતા હતા કે એને તાલાવેલી લાગે છે. અત્યારે જોયું, અત્યારે કલ્યાણ મારે કરવું. કેમ કે પાત્ર મુમુક્ષુ જીવને જ્યારે એમ ખબર પડે છે કે મારા પરમ કલ્યાણનો આ માર્ગ છે કે જે મને અનંતકાળમાં કોઈ વાર સૂજ્યો નથી, આ માર્ગે ચડવાનું મને સૂજ્યું જ નથી, હું માર્ગે ચાલ્યો છું, પણ આ મારા પરમ કલ્યાણનો માર્ગ છે અને એ માર્ગે મારે ચાલવાનું છે, ત્યારે પહેલું એને એમ લાગે છે બહુ મોડું થયું. કેમ મને વહેલી સમજણ ન આવી, કેમ મને વહેલું સૂજ્યું નહીં, મોડું બહુ થઈ ગયું. એટલે જેને એવું લાગે કે મોડું થયું છે એને ઉતાવળ થયા વગર કરીએ નહીં. એટલે એને જે ભાવનાનો મુદ્દો છે એમાં લગ્ની અને તાલાવેલીનો એક પ્રકાર ઉભો થઈ જાય છે. પૂર્ણતાના લક્ષ્ય કે મારે તો પૂર્ણ થવું છે, બધું બાકી છે મારે તો. જે તો ચોથો ગુણસ્થાન મોક્ષ માર્ગનું પહેલું પગથિયું હાથમાં આવ્યું નથી, અને ચૌદ ગુણસ્થાન સુધી તો આગળ વધવાનું છે. બધું બાકી છે, મારે તો ઘણું બાકી છે, પૂરું બાકી છે, પૂરું લેવું છે અને પૂરેપૂરું બાકી છે. પછી ઉતાવળ થાય કે ન થાય, એનો ઉતાવળ થઈ જાય છે. એ પ્રકારની જે ભાવના છે એ ભાવના નિરંતર રહે છે. એટલે આપણે અહીંયા શરૂઆતના દિવસોમાં વિચાર્યું કે જેને પૂર્ણતાનું લક્ષ્ય થયેલું છે એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના નિરંતર રહે. જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના નિરંતર રહે એને જ લક્ષ્ય બંધાણો છે, બાકી વાત કરે છે, લક્ષ્ય નથી બંધાણો. એની નિશાની છે, એનું લક્ષણ છે. અને જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના નિરંતર રહે એને નિજો અવલોકન છે, પોતાના પરિણામનું જે અવલોકન છે એ અવલોકન સતત બહુ સારી રીતે ચાલે, એ અવલોકનમાં એને વિક્ષેપ પડે નહીં એટલું એને એટલી કાળજી હોય છે. પોતાના હિત અહિતના વિષયમાં એટલી કાળજી થાય છે કે પોતાના પરિણામોનું એને બારીક સૂક્ષ્મ અવલોકન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, દરેક પ્રસંગમાં ચાલે, દરેક ઉદયમાં ચાલે. અને એ અવલોકનમાંથી એને પોતાના અનુભવો સમજાય છે, જે જે ભાવો ઉત્પન્ન થાય છે, પૂર્વ સંસ્કાર વશ થાય છે, અથવા તો એને પોતાના યોગ્યતા વશ જે જે પરિણામ થાય છે તે બધાનો અનુભવ થાય છે. એક વિભાવનો અનુભવથી વિભાવની જાતે સમજાય છે, આપણે સુવિધિમાં લીધું છે તત્વાનુશીલનના પહેલા પ્રકરણમાં. અને પોતાના જ્ઞાનના અનુભવનથી જ્ઞાનનું જે વેદન અત્યાર સુધી તિરોભૂત થતું હતું ને ખ્યાલમાં નહોતું આવતું, એ જ્ઞાન જ્ઞાનને અવલોકતા જ્ઞાન સામાન્ય સુધી જાય છે અને વેદનને એને ખ્યાલમાં પહેલા વેદન આવે છે, ત્યાંથી એને સ્વભાવ ખ્યાલમાં આવે છે. એટલે જ્ઞાનના અનુભવથી પરિચયથી પરિચયરૂપ અનુભવથી સ્વભાવ સમજાય છે. અનેક પ્રકારના વિભાવ પરિણામોના અનુભવથી વિભાવ સ્વભાવ સમજાય છે. વિભાવ સ્વભાવ સમજાવાથી કોઈ પણ પ્રકારનો વિભાવ અંશ છે એમાં સ્વભાવનો ભ્રમ થઈને છેતરાતો નથી, એનો નિષેધ આવે છે. અને એકનું જ્ઞાન માત્ર જ્ઞાન એને જુદું પાડવાના પ્રયત્નમાં લાગે છે, એ પ્રયત્નને ભેદ જ્ઞાનનો પ્રયત્ન કહેવામાં આવે છે. અહીંથી ભેદ જ્ઞાન શરૂ થાય છે. એ ભેદ જ્ઞાન ચાલુ થતા સહજ માત્રમાં સ્વભાવનો નિશ્ચય થાય છે, કેમ કે હવે જુદું પડે છે. અને જ્યાં સ્વભાવનો નિશ્ચય થયો તો એ સ્વભાવ એ જ પરમાત્મા પદ સ્વરૂપ છે સ્વભાવ, તો એટલે અનંત મહિમાવંત હોવાથી એનો મહિમા ઉપડે છે. મહિમા અંતરથી એટલો ઉછળીને આવે છે કે જાણે દરિયો ઉછળ્યો. અને સાથે સાથે વીર્ય ગુણમાં ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ઉત્પન્ન થઈ જાય છે. આ બે લક્ષણ પરિણામના સ્વરૂપ નિર્ણય થયો છે, સ્વરૂપની ઓળખાણ થઈ છે એની સાબિતી આપે છે, એની ખાતરી આપે છે. અને એ પુરુષાર્થ, એ ભેદ વિજ્ઞાનની પ્રક્રિયા અને જે સ્વરૂપ ઓળખાણ થતા લક્ષમાં આવ્યું, એ સ્વરૂપ લક્ષે જે ભેદ જ્ઞાન ચાલ્યું એનું ફળ નિર્વિકલ્પ અનુભવરૂપ સ્વસંવેદન સમ્યક દર્શન છે. એને સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન નામ ત્યાં પામે છે. એ સ્વસંવેદનની વાત કરે છે કે તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો છે, સર્વજ્ઞ શક્તિના આધારે અનુભવ કર્યો છે. જેટલું જ્ઞાન શુદ્ધ થયું તેટલું અનુભવમાં સર્વ જ્ઞાન ના પ્રતીતિ ભાવને વેદતા એવું શુદ્ધ થયું. હવે શું કે છે કે જ્ઞાનાનુભવનની સાથે સાથે એક પ્રતીતિ રૂપ ભાવ પણ છે કે જેનો વિષય પૂર્ણ સ્વરૂપ છે. એટલે સર્વ જ્ઞાન એટલે પૂર્વ સ્વભાવ, પૂર્વ જ્ઞાન સ્વભાવ, એના પ્રતીતિ ભાવને વેદતા વેદતા એવું શુદ્ધ થયું. એવું શુદ્ધ થયું છે એ પ્રતીતિ સહિત થયું છે, પ્રતીતિ ભાવ સાથે સાથે છે. અહીંયા કોઈ એમ ન સમજી લઈએ કે એકલું જ્ઞાનનું પરિણમન છે. પ્રતીતિ પૂર્ણતાની પ્રતીતિ સહિત જ્ઞાનનું વેદન છે આ, એવું આ જ્ઞાન છે. અને તે સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવમાં હું પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપી છું એવા પ્રતીતિમાં, એવી ખાતરીમાં આનંદ ઉપજે ઉપજે ને ઉપજે છે. આનંદ થાય, આનંદ વધે, બંને થાય. એટલે આનંદ વધ્યો એમ કીધું. અહીંયા સાધક છે એટલે આનંદ જેમ જેમ નિર્વિકલ્પતા આવતી જાય છે તેમ તેમ આનંદ વધી વધીને અનુભવમાં આવતો જાય છે. સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવમાં આનંદ વિધો, જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું. અને જ્ઞાન છે એ સર્વજ્ઞ શક્તિના અવલંબને વિશેષ વિશેષ અધિક નિર્મળ થતું ગયું. એ જ્ઞાનની વિશુદ્ધતાને, એ જ્ઞાનની નિર્મળતાને, વિશુદ્ધતાને એટલે એ જ્ઞાનની નિર્મળતાને, જ્ઞાનના બળનો પ્રતીતિ ભાવ કારણ છે. એ સાથે સાથે જે પ્રતીતિપૂર્વકનો પુરુષાર્થ ચાલે છે એ જ્ઞાનની વિશુદ્ધિમાં કારણ છે. અહીંયા એક ગુણથી વાત સમજાવી છે, પણ પ્રતીતિપૂર્વકના સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થને કારણે, પ્રતીતિને અનુસરીને સ્વરૂપ પ્રત્યયી જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ એકલા જ્ઞાનને નિર્મળ કરતું નથી, પણ અનંતે અનંત ગુણને નિર્મળ કરે છે, સર્વ ગુણોને નિર્મળ કરે છે. પણ બીજા ગુણો બાજુ લક્ષ નથી, ગુણ ભેદ બાજુ લક્ષ નથી, અને જ્ઞાનને સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ છે એ સ્વપર ગ્રાહક શક્તિ લીધી છે. રાજમલજીએ સ્વપર ગ્રાહક શક્તિ એવું નામ આપ્યું છે. એટલે સ્વને ગ્રહવાની જે શક્તિ છે, સ્વને ગ્રહવાની શક્તિ ભલે ન વધે એ ઉગાડમાં પર્યાયમાં, પણ પર્યાયમાં સ્વરૂપ ગ્રહણ શક્તિ વધે છે એટલી નિર્મળતા વધે છે. એટલે એનો વિષય ચોખ્ખો નિજ પરમાત્મા છે. જ્ઞાનનો વિષય ચોખ્ખે ચોખ્ખો નિજ પરમાત્મા છે. અને પ્રતીતિ તો પહેલેથી પૂરી થઈ છે, એ પ્રતીતિને અનુસરીને પુરુષાર્થ ચાલે છે. એટલે અનંતે અનંત ગુણ નિર્મળ થતા જાય છે, પણ એમાં જ્ઞાન છે એ વિશિષ્ટ ગુણ છે, પ્રધાન ગુણ છે, કે જેની નિર્મળતામાં આખું પરમાત્મ પદ વિષય થાય છે અને ગ્રહણ થાય છે, જણાય પણ છે અને પોતા રૂપે ગ્રહણ પણ થાય છે. અને એ ગ્રહણ થતા સ્વસંવેદન રૂપે વેદાય છે. આવું જે સ્વસંવેદન છે એ એક દેશ એટલે અમુક અંશે છે. શું? એક દેશ સ્વસંવેદન સર્વ સ્વસંવેદન નું અંગ છે. અંગ છે એટલે એનો અવયવ છે એમ લીધું. એટલે કેવળ જ્ઞાનમાં જે પૂર્ણ સ્વસંવેદન વર્તશે એના એક અવયવ રૂપે એ જાતિનું આ સ્વસંવેદન છે. અને તે સાક્ષાત મોક્ષ માર્ગ છે, એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. આ સ્વસંવેદન ને જ્ઞાની જ જાણે, કેમ કે બીજાને એનો અનુભવ નથી, માટે જ્ઞાની જ જાણે. સ્વરૂપ થી પરિણામ બહાર ગયા તે જ સંસાર, સંવર લખ્યો હોય તો સુધારી નાખો, તે જ સંસાર. સ્વરૂપ થી પરિણામ બહાર ગયા તે જ સંસાર, કેમ કે શરીર ને બહાર ગયો. સંસરણમ ઇતિ સંસાર, સંસારની મૂળ પરિભાષા એ પ્રકારે છે. એટલે જેટલો બહાર ગયો એટલો સંસાર. જ્ઞાની ઓછો બહાર જાય છે તો જ્ઞાનીને અલ્પ સંસાર છે, પણ જેટલો બહાર જાય છે એટલો સંસાર, કેમ કે એ સંસરણ છે. સ્વરૂપાચરણ રૂપ પરિણામ તે જ સાધક અવસ્થામાં મોક્ષ માર્ગ અને સિદ્ધ અવસ્થામાં મોક્ષરૂપ છે. જે સ્વરૂપમાં જે પરિણામો લાગે છે, સ્વરૂપને અવલંબીને જે પરિણામ થાય છે અને જેટલા અંશે થાય છે એટલા અંશે સાધક અવસ્થામાં એને મોક્ષ માર્ગ કહે છે, અને સિદ્ધ અવસ્થામાં બધા લાગે છે એને મોક્ષ કહે છે, કેમ કે પૂરા લાગે છે અને બધા લાગે છે, મોક્ષરૂપ છે. જેટલા જેટલા અંશે જ્ઞાન બળ થી આવરણનો અભાવ થયો તેટલા તેટલા અંશે મોક્ષ ના પામ્યો એને આંશિક મોક્ષ કહે છે. મોક્ષ માર્ગને અંશે મોક્ષ પણ કહેવામાં આવે છે, કેમ કે એમાં બંધન નથી, એ મુક્ત ભાવ છે. શુદ્ધિમાં અશુદ્ધિ નથી, મુક્ત ભાવમાં બંધન પણ નથી, એટલે એક મોક્ષ નામ પામ્યો. તેટલા અંશે મોક્ષ લીધો, તેરમે ચૌદમા ગુણ સ્થાને પૂર્ણ મોક્ષ છે, મોક્ષ માર્ગમાં અંશે મોક્ષ છે. આવી આત્મ સ્વરૂપની વાર્તા પ્રીતિથી સાંભળે તેની ભાવિ મુક્તિ કહી, એ પદ્મનંદી આચાર્યના શ્લોક ઉપર છે એ વાત અહીંયા દીપચંદજી સાહેબ કરે છે. તત્પતિ પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તા અપિ સુતાઃ નિશ્ચિતમ સ ખવેદમભ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. રુચિથી પ્રીતિથી જે આત્મ સ્વરૂપની વાત અંતરંગ રુચિથી સાંભળે છે એ ભાવિ મોક્ષ, એને અહીંયા ભાવિ મુક્તિ કહી, ભાવિ મુક્તિ કહો કે નિર્વાણ કહો, એને ભાવિ મુક્તિ કહી છે. ભાવિ મુક્તિ કહી અનુપમ સુખ થાય અને તેનો અનુભવ કરે, તેના મહિમાને તેની મહત્તાને કોણ કહી શકે. શું સ્વાદનો, પુદગળ સ્વાદનો વિષય કહી શકાતો નથી, તો આત્માના સુખના સ્વાદને કોણ કહી શકે એમ કે છે. જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર યથાર્થ ભાવે ચિંતવે તેટલું સ્વસંવેદન અડગ અચળ રહે, અને જેટલું સ્વરૂપાચરણ તેટલું બરાબર સ્વસંવેદન થાય, એક થતા ત્રણેયની સિદ્ધિ છે. હવે શું છે કે મુખ્યપણે જ્ઞાનથી વાત કરવામાં આવે છે, પણ ત્રણેય સાથે હોય છે. ત્રણેય એટલે શ્રદ્ધા અને ચારિત્ર બંને સાથે જ હોય છે એમ કહેવું છે. એટલે જેટલો સ્વરૂપનો નિશ્ચય, એટલે જે જ્ઞાનમાં સ્વરૂપ આવ્યું છે એને જેટલું ભાવે છે, જેટલું ચિંતવે છે, અથવા જેટલું એના પ્રત્યે ભાવ ઉછળે છે, તેટલું સ્વસંવેદન વિશેષ વિશેષ થાય છે, તેટલું સ્વરૂપાચરણ પણ, સ્વરૂપ પ્રત્યેનું આચરણ ચારિત્ર ગુણમાં પણ થાય છે, એનું સ્વસંવેદન પણ થાય છે. અને પ્રકૃતિના બળથી તો એમ થાય છે, પ્રકૃતિ વિના તો એવું જોર આવે નહીં, એટલે એક થતા ત્રણેયની સિદ્ધિ છે. એટલો વિષય જરા આ જગ્યાએ બહુ સારો આવ્યો છે. પછી જે પેરેગ્રાફ પડે છે 28મો પાને, ક્યાંથી લઈ જાય કે અજ્ઞાન પટલ જ્યારે મટે સદગુરુ વચન અંજન થી પટલ દૂર થતા જ્ઞાન નેત્ર પ્રકાશે. ગુરુને વચ્ચે સાથે સાથે સ્મરણ કરતા જાય છે, કેમ કે પોતે અજાણ્યો છે ને, એટલે અજ્ઞાન પટલ જ્યારે મટે સદગુરુ વચનંદન થી પટલ દૂર થતા જ્ઞાન નેત્ર પ્રકાશન, અને ત્યારે જ્ઞાન નેત્ર ખુલે ત્યારે લોકાલોક દેખાય. અને કેવો જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, અહીંયા પરોક્ષ આવી ગયું છે, દ્રવ્યનો પ્રતીતિ આવે છે ને, એનું જ્ઞાન તેનો મહિમા અપાર છે. હવે વેદાંત ની પરિભાષામાં વધારે આ શબ્દ વપરાય છે. એના ઉપર બહુ સારા પદો ની રચના છે. એ લોકો ભગવાનમાં એકાગ્રતા કરે છે ને, પરમાત્મામાં, એને સુરતી કહે છે. ભગવાનમાં જે એકાગ્રતા કરે છે એને મુખ્ય સુરતી શબ્દથી કહે છે. એકાગ્રતા શબ્દને સુરતી શબ્દ વાપરે છે. ગ્રાન્ડફાધર હતા પિતાજીના, પિતાજી એ બહુ સારું પદ ગાતા હતા, મને યાદ નથી, પણ એ વખતે તો બહુ રસ્તો હતો. સારું છે, પરોઢી ઘરે લાવું છું ને ગાય, એને પ્રભાત્યા કે છે. એવા બધા પદ બહુ સારા છે, ભગવાનની ભક્તિના પણ બહુ ઘટા. મારી સુરતી સાંભળ્યાની સાથે વધે વેદ વાણી રે, એ ગાતા હતા શ્રી કૃષ્ણને સાંભળા હતા ને, એટલે મારી સુરતી સાંભળ્યાની સાથ વધે વેદ વાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, મૂળ ઉત્પત્તિ છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. કારણ કે એ લોકો એમ કે છે કે ભગવાન નો ભક્ત હોય એની આબરૂ ન જાય સંસારમાં, એટલે ભગવાનની ભક્તિમાં રોકાઈ ગયો હોય તો એની આબરૂ ભગવાન સાચવી લે, કઈ પરચો પૂરીને પણ. અને એ જાતના નરસિંહ મહેતાના બીજા ત્રીજા મીરાના બધાના દાખલા એ લોકો આપે છે. હરિને ભજતા હજુ આજ જતી નથી જાણી, મારી સુરતી સાંભળ્યાની સાથ વધે વેદ વાણી. બહુ સારું પદ છે એ સુરતી નો શબ્દ ત્યાં બહુ છે. સુરતી એટલે એકાગ્રતા. અહીંયા કે છે કે જ્ઞાનમય મૂર્તિની સુરતીનું સેવન કરીને, એકાગ્રતાનું સેવન કરીને અનેક મુનિ પાર થઈ ગયા, સંસારનો પાર કરી મોક્ષમાં પહોંચી ગયા. પોતાના સહજનો એટલે સ્વભાવનો ખેલ છે, પરિણામમાં સહજ સ્વભાવનો ખેલ છે, પર પરિચયમાં વિષમ છે. જેટલો પરનો પરિચય કરે છે એટલી વિષમતા છે. સહજ બોધ કલા વડે સુગમ છે, અને પોતાના સ્વસંગ, કેમ કે વેદન છે એ સહજ ચાલે છે, એમાં સાવધાન થાય છે પોતાના જ્ઞાન વેદનમાં, તો એનાથી તો સુગમ છે. કેમ કે એને ક્યાંય આગુ પાછું જવું પડતું નથી, કોઈ પણ સેકન્ડે એ તો એને તો સાવધાન થઈ જાય છે. સહજ બોધ કળા વડે સુગમ છે, કષ્ટ ક્લેશ થી દૂર છે. સાથી કે અફીણ ખાતા વિષની લહેરી તુરત ચડે, જેમ અફીણ ખાય ને એનો અમલ ચડતા વાર લાગે નહીં, એની જેમ મસ્તી ચડે એવું નામાં છે એમ કે છે. જેવો સ્વરૂપને લક્ષમાં લઈએ ત્યાં એને શાંતિ અને સુખનો અંદરથી ઝરણું ધરવાનું ચાલુ થઈ જાય છે. અમે શ્રી રામ છીએ અને બીજા મહાવીર છીએ. આ કાળના અમે શ્રી રામ છીએ અને બીજા મહાવીર છીએ. મુમુક્ષુ જીવો માટે અમે કલ્પવૃક્ષ છીએ, એમાંથી નીકળે છે. એ પોતાના સ્વરૂપમાં જાય ત્યારે એ બધી લહેર ઉઠે છે, એ બધી લહેર ઉઠે છે એમાંથી, એ સ્વરૂપમાંથી નીકળેલા વચન. અમૃતના સેવનથી તુરત તૃપ્તિ થઈને સુખ પામે, તેમાં કર્મ ક્લેશમાં શાંત પદ નથી. જે કર્મના હૃદય વેદે છે એમાં તો અશાંતિ એકલી છે, એમાં કોઈ શાંત પદ નથી. અનંત સુખ નિધાનને સ્વરૂપ ભાવનાને કરતા જ અવિનાશી રસ ઉપજે. પોતાનું સ્વરૂપ કેવું છે? અનંત સુખનું નિધાન છે, અનંત સુખના નિધાન ભર્યા છે. કોઈ પણ નિધાનને મર્યાદા હોય બારમાં તો અહીંયા તો આ સુખ નિધાનને કોઈ મર્યાદા નથી, એનું તળિયું નથી નીચે ક્યાંય. એવા અનંત સુખ નિધાનની સ્વરૂપ ભાવનાને કરતા જ અવિનાશી રસ ઉપજે, આત્મરસ ઉપજે, ચૈતન્ય રસ ઉપજે. એ અમૃત રસ છે. તે રસને સંતો સેવતા આવ્યા છે તેને તું પણ સેવ એમ કે છે. એ બધા સંતો એ ચૈતન્યના અમૃત રસને સેવતા આવ્યા છે. આ કૃપાળુદેવ એટલા માટે આ ઈડરના પાડ ઉપર આવતા, એ અમૃત પીવા માટે આવતા. અહીંયા આવીને આવીને અમૃત પીધા છે એમણે. છેલ્લે છેલ્લે તો ક્યાં તબિયત સારી નહોતી ને આવ્યા છે, છેલ્લે આવ્યા છે તો અસ્વસ્થ તબિયતમાં આવેલા છે. પણ સ્વામી અમે શું જોવો, એ તો શ્રીપદ રૂપ અનુપમ જ્યોતિ સ્વરૂપ પદ પોતાનું જ છે. શું શ્રીપદ રૂપ એટલે કલ્યાણ પદ રૂપ. આત્મકલ્યાણ કરવું છે ને કે તું કલ્યાણ મૂર્તિ છો. આત્મા તું પોતે નિરામય સ્વરૂપ, નિરાપદ સ્વરૂપ, કલ્યાણ મૂર્તિ તું પોતે જ છો. એ શ્રીપદ સ્વરૂપ અનુપમ જ્યોતિ સ્વરૂપ પદ પોતાનું જ છે, એ પોતાનું સ્વરૂપ છે. એ પોતાનું સ્વરૂપ હોવાથી પોતાના પરમેશ્વર પદનું દૂર અવલોકન ન કર, પોતાને જ પ્રભુ થાપ. આ બહુ સરસ વચન લખ્યું છે દીપચંદજીએ. આ એક બહુ સારું વચન લખ્યું છે કે પોતાના પરમેશ્વર પદનું દૂર અવલોકન ન કર, આડ મારીશ નહીં. અરે ક્યાંય મારો ભગવાન ક્યાં અંદર વિરાજતો હશે, દૂર અવલોકન ન કરે એનું. તું પોતાને જ પ્રભુ તરીકે સ્થાપ. આ ગુરુદેવની પ્રધાન શૈલી આ છે. અનુભવ પ્રકાશમાં વાત લખે છે એ ગુરુદેવની પ્રધાન શૈલી છે. પરમાત્મા છો તું, પરમેશ્વર છો, ક્યાંય તું એને દૂર ન જો. તું પોતે છો એને તું તારે દૂર જવાની ક્યાં વાત રહે છે. જેને સારી રીતે યાદ કરવાથી એટલે સ્વરૂપ રૂપે સ્મરણ કરવાથી જ્ઞાન જ્યોતિનો ઉદય થાય, સમ્યક જ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય અને મોહરૂપી અંધકાર વિલય પામે, મોહરૂપી અંધકાર વિલય પામે, આનંદ સહિત કૃતકૃત્યતા ચિત્તમાં પ્રગટે, આનંદ પ્રગટે અને કૃતકૃત્યપણું અનુભવમાં આવે, તેને વેગે એટલે શીઘ્રપણે અવલોકી પરનું ધ્યાન અન્યનું ધ્યાન રોકી વિચારીને સંભાળ, એને શીઘ્રપણે અવલોકીને અત્યારે જ એને અવલોકીને બીજાનું ધ્યાન રોકી દે, બીજાનું ધ્યાન છોડી દે, એને સ્મરણમાં લઈએ, સંભાળ એને સંભાળ, તારી નિધિને તારી સંપત્તિને સંભાળ, તારો બ્રહ્મ વિલાસ તારામાં છે, એવો જે ચૈતન્યનો વિલાસ તારામાં છે, એનાથી એટલે પરમેશ્વર પદથી પરમાત્મા પદથી બીજું શું અધિક છે કે એને છોડીને તું પરને ધ્યાવે છે, ઓળંભાયકો તારા નિજ પરમેશ્વર પદથી બીજું વધારે છે શું જગતમાં કે તું એને પડતો મૂકીને બીજાનું ધ્યાન કરે છો, એનું ધ્યાન કરે તો એના ધ્યાનમાં સાદી અનંત શાશ્વત રહી જાય એવું પદ છે. એક બાજુ આવું શાશ્વત ધ્યાન વર્તે છે પરમાત્માને, એ જ પરમાત્માના જ્ઞાનની બીજી બાજુમાં લોકાલોક ઝળકે છે, છતાં ધ્યાન છૂટતો નથી. લોકાલોકમાં શું બાકી રહ્યું, કોઈ પ્રસંગ બાકી રહ્યા? ત્રણેય કાળમાં લોકાલોક ઝળકે છે, પછી એમની વર્તમાન લોકાલોક ઝળકે છે ને, અનંતકાળ ભૂત અનંતકાળ ભવિષ્ય કે જેનો છેડો નથી બે બાજુ, અને વર્તમાન આત્મું ઝળકવા છતાં ધ્યાન છૂટતું નથી. એ સ્વરૂપ કેવું હશે? એ સ્વરૂપ કેવું કે જ્યાંથી ઉપયોગ ખસવાનું નામ લે નહીં, એવા પરમેશ્વર પદથી વળી બીજું શું અધિક છે એમ કે છે. બીજું કોઈ વધારે કઈ વજન આપસ ત્યારે જાય છે ને એમ કે છે, અધિક પણ એટલે વજન પણ. કેવી રીતે જાય એમ કે છે, આખું લોકાલોક ગણાય તો ન જાય, કેમ ન જાય કે એ સ્વરૂપ એવું છે માટે ન જાય, એ સ્વરૂપ જ એવું છે એમ કે છે, આત્મ સ્વરૂપ જ એવું છે, એનું બેભાન પણ છે એટલે ગમે તેમ ચાલે છે, પણ એના ભાનમાં સ્વરૂપ ભાનમાં તો એકદમ સીમિત પરિણામ થઈ જાય છે, સમ્યક જ્ઞાનીના પરિણામ એકદમ સીમિત થઈ જાય છે. ચાર વેદનો ભેદ પામે, આ લોકો વેદ શબ્દ લે છે, આપણે ચાર અનુયોગ છે, મૂળમાં તો ભગવાનની વાણીમાંથી ગૌતમ સ્વામીએ ગંધર્વદેવોએ ચાર અનુયોગ ચાર વિભાગમાં એ વાણીને વહેંચી નાખી સબ્જેક્ટ પ્રમાણે વિષય પ્રમાણે. પછી આ લોકોએ પોતાના ગ્રંથનું નામ ચાર વેદ આપ્યું, મૂળ તો ચાર અનુયોગ છે, શું પણ એ ચાર વેદ, વેદ એટલે જેમાં જ્ઞાન ભર્યું છે, વિદ વેદ નો જ્ઞાન નામ વેદ છે, ચારે અનુયોગમાં બધું જ્ઞાન આવી ગયું એટલે એ લોકો નામ વેદ નું આપ્યું, આપણે અનુયોગ કહીએ છીએ, એ લોકો વેદ કહે છે, પણ એ મૂળ ચાર અનુયોગ ઉપરથી નામ પડ્યું ચાર વેદ, સામવેદ ને અથર્વ વેદ ને યજુર્વેદ ને એના નામ છે. ચાર વેદ નો ભેદ પામીને એટલે ચારે અનુયોગ નો ભેદ, ભેદ એટલે રહસ્ય, વાતનો ભેદ શું છે, એનું રહસ્ય શું છે કે શુદ્ધાત્મા સ્વરૂપ સુખરૂપ સ્વપદને ગ્રહણ કર, એ ચારે વેદનું ચારે અનુયોગનું રહસ્ય આ છે કે સ્વપદને ગ્રહણ કરવું, કે જે સ્વપદ સ્વરૂપના સુખરૂપ છે. એક સાર છે, એક શુદ્ધાત્માને કહેવા માટે ચારે અનુયોગનો વિસ્તાર છે. એક શુદ્ધાત્માને કહેવા માટે એ લોકોએ વેદના એક એક વાક્ય લીધા છે, જેને એમ કહેવાય ને કે ટ્રેડમાર્ક. તો એક વેદનો ટ્રેડમાર્ક એવો છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. શું બ્રહ્મ નામ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એક તો એવો માર્ગ છે એનો. શું પ્રજ્ઞાનમ બ્રહ્મ એક વેદનો માર્ગ એવો છે. તત્વમસી, તું જે તત્વ છો, બ્રહ્મ તત્વ તો તું જ છો, તત્વમસી એમ કરીને. હવે બધું અધ્યાત્મ બહુ ચાલ્યું છે ત્યાં, શરૂમાં અધ્યાત્મ ઘણું ચાલ્યું છે, પણ જે સાંભુ પાંગેનું વિજ્ઞાન જોઈએ એ નથી. ગમ્યું એટલું લીધું, ભગવાનની વાણીમાંથી જેટલું ગમ્યું એટલું લીધું. કે છે કે એવા સ્વરૂપની ભાવનામાં અવિનાશી રસનો ચૂવો ચૂવે છે. ઠીક, કેવા કેવા શબ્દો વાપર્યા છે. બહુ વરસાદ પડે અને વરસાદ બંધ પડી ગયો હવે, પણ પા અડધી કલાક સુધી જ્યાંથી પાણી ગળતું ત્યાંથી પાણી આવ્યા જ કરે. કેમ કે ભાઈ આ ચૂવો ચૂવે છે, શું એમાંથી પાણી નીકળે? વરસાદ તો હવે અડધી કલાક થી બંધ થઈ ગયો, તો તેના પાણી આવ્યા કરે છે એટલો વરસાદ થયો હતો. એ સ્વરૂપની ભાવના એવી ચીજ છે, એમાંથી પરિણતિ પરિણતિનો ચૂવો શરૂ થઈ જાય. શું વારંવાર ઉપયોગથી જે ભાવના આવે એમાંથી પરિણતિનો ચૂવો ચાલુ થઈ જાય છે. અવિનાશી રસ નો ચૂવો ચૂવે છે, કે એક વાર સ્વરૂપ ભાવનામાં આવ્યો સરખાઈ નો અવિનાશી રસ નો ચૂવો ચૂવશે. અનંત કાળ પર્યંત એ રસ બંધ નહીં થાય, આત્મરસ બંધ નહીં થાય. પછી શું થોડા ભાવ બાકી હોય એને ભાવ ભવાંતર થઈ જાય તો પણ એ અવિનાશી રસ નો ચૂવો બંધ થતો ચાલુ જોઈએ છે. એવો એ અવિનાશી રસ નો ચૂવો છે, વિનાશી રસ નો ચૂવો નથી ને. આ તો સ્વરૂપ શાશ્વત, એના સંસ્કાર શાશ્વત, એની ભાવનામાંથી પરિણતિ થાય તો શાશ્વત. ઠીક, એ શાશ્વત છે ને, એ શાશ્વતતા એનો સ્વરૂપ છે, સ્વભાવ છે. માટે જ ભાવના કરી બ્રહ્મ ભાવ મટાડ, ભાવના સ્વરૂપની કરી અને ભ્રમણા મટાડ. તારી ભાવના એટલે સંસારની ભાવના એ જૂઠા જ ભાવ બનાવ્યા છે. બહુ ઢોંઢારી ભાષામાં તો બહુ મીઠાશથી એ બધી વાત લખે છે. શું અનંત સુખ નિદાન સ્વરૂપ ભાવના કે કરતી અવિનાશી રસ હોય, તારસ કો સંત સેવ આવે. એ રસને સંત સેવતા આવ્યા, એમાં લીધું છે ને, તે રસને સંતો સેવતા આવ્યા છે, તેને તું પણ સેવ. તું તાકો સેવ, શ્રીપદરૂપ અનુપમ જ્યોતિ સ્વરૂપ પદ અપનાહી હે. અપને પરમેશ્વર પદ કા દૂરી અવલોકન મતી કરે, આપ હિ કો પ્રભુ થાય. જાકો નેક યાદી કરી, શું નેક યાદી કરી, શું જેને સારી રીતે યાદ કરવાથી, જાકો નેક યાદી કરી જ્ઞાન જ્યોતિ કા ઉદય હોય, મોહ અંધકાર વિલય જાય, આનંદ સહિત કરત કરતા ચિત્તમાં પ્રગટે, તાકો વેગ અવલોકી આન ધ્યાવન નિવારી, વિચારી કે સંભારી, બ્રહ્મ વિલાસ તેરા તો મે હૈ, યાતે કહા અધિક જો યાકો છોડી તું પરકો ધ્યાવે, ચારી વિદ ગહી સ્વરૂપ સ્વપદ સ્વરૂપ સુખરૂપ તેરી ભાવના મેં, અવિનાશી રસ ચોવા ચુવે હૈ, ભાવના કરી બ્રહ્મ ભાવ મેટ, તેરી ભાવના ને જૂઠે ભવ બનાયા હૈ, એસા બદ ફેર સ્વભાવ કલોલ કે પ્રગટ હોતે હી મિટે હૈ. શ્રી સર્વજ્ઞ દેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે કે જો એક વાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ કદી પણ દ્રષ્ટિ ના આવે. એવી વાત લીધી છે. એ પ્રશંસા એટલા માટે કરે છે કે એક તો એ પ્રશંસા યોગ્ય છે અને એ પ્રશંસાને શ્રવણ કરતા મોટા પુરુષોથી મહાપુરુષોથી પ્રશંસાને સ્વરૂપની પ્રશંસાને સ્વરૂપાનુભવની પ્રશંસાને શ્રવણ કરતા એ અનુભવ કરવાની જીવને ચાહના ઉત્પન્ન થાય, રુચિ ઉત્પન્ન થાય, ભાવના ઉત્પન્ન થાય. એટલે ફેર કરવીને એ વાત લીધે છે કે શ્રી સર્વજ્ઞ દેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે કે જો એક વાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ કદી પણ દ્રષ્ટિ ના આપે. એટલે એને ક્યાંય પરમાં સુખ દેખાય નહીં, દ્રષ્ટિ ના આપે એનું શું થાય કે ક્યાંય પણ પરમા પોતાપણું થાપે નહીં, અહંભાવ કરે નહીં, પોતાને જોવે નહીં, પોતાનું અસ્તિત્વ ક્યાંય એને પરમા દેખાય નહીં, બધું ખાલી દેખાય, શૂન્ય. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને છ ખંડનો પથારો ખાલી લાગે કે એમાં હું ક્યાંય, મારો આત્મા ક્યાંય નથી આમાં. એટલે એને ક્યાંય સુખરૂપ ન ભાસે. સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે. આવી જે સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે. એટલે સ્વરૂપ સમાધિ આગળ સંતોને ક્યાંય ઉપાધિ લાગતી નથી, કેમ કે અસમાધાન થતું નથી. કોઈ જીવ મને ન તો પ્રતિકૂળતા આપી શકે છે, ન તો મને અનુકૂળતા આપી શકે છે. સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે, સ્વરૂપની શાંતિ છે. તે થવાથી રાગાદી વિકાર હોતા નથી, જેમ આકાશમાં ફૂલ હોતા નથી તેમ એવું દ્રષ્ટાંત થાય. થોડો ટુકડો વચ્ચે બહુ સારો લીધો છે. અહીં સુધી આપણે રાખીએ, અડધી કલાક ચર્ચા કરતા રાખીએ. એક કલાક સ્વાધ્યાયનો અને અડધી કલાક ચર્ચાનો.